પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 89 અને 90 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 31.
જેમાં મુનિ અત્યંત જાગૃત છે, અને એની અંદર એમની રમણતા થઈ રહી છે. આ સિવાય બીજું જાણે કોઈ કાર્ય નથી. આત્મરમણતા સિવાય મુનિને કોઈ કાર્ય થયા નથી. પર્યાયમાં સમતા ભાવ પ્રગટ છે. અંદર અંતરભાઈ ગયેલી અંતરમાં જુઓ તો જ્ઞાન આનંદ આદિ અનંત ગુણોથી રચાયેલું છે. પર્યાયમાં સામ્ય ભાવ, સમતા ભાવ, વિતરાગ ભાવ પ્રગટ છે. સાક્ષી ભાવ કહો, સમતા ભાવ કહો, વિતરાગ ભાવ કહો, જ્ઞાતા દ્રષ્ટા પણ કહો, એ પર્યાયમાં પ્રગટ છે. જેવું સ્વરૂપ છે એવી અવસ્થા પણ પ્રગટ છે. તે સમતા ભાવ છે. તેથી બારમાં શત્રુ મિત્ર ના વિકલ્પ થી રહે છે. મારા ભક્તો છે તે મને અનુકૂળ છે, બીજા માનતા નથી તે વિરોધીઓ છે. મને કોઈ કલ્પના થતી નથી. બધા આત્માઓને યોગ દ્રષ્ટિએ જોવે છે. એમની પર્યાયની વિધવિધતા જ્ઞાનમાં આવતા એ ગૌણ થઈ જાય છે. નથી જણાતી એવું કાંઈ નથી, પણ ગૌણ થઈ જાય છે. મુનિ તો શાસ્ત્ર રચે છે, એમાં સત્યનું સ્થાપન કરે છે, અસત્યને ઉઠાવે છે, સત્યને સ્થાપે છે અને અસત્યને ઉઠાવે છે. તો છે કે એ પણ પોતાના ચારિત્રમોના રાગદ્વેષ જાણે છે. સત્યને સ્થાપવું તે રાગ છે, અસત્યને ઉઠાવવું તે દ્વેષ છે. ચારિત્રમોના એ રાગદ્વેષ છે. એને પણ એ દોષ જાણે છે. એને ગુણ જાણતા સત્યને સ્થાપવું તે દોષ, સ્થાપવાનો રાગ છે તે દોષ છે. અને એ રાગ અસત્યના ઉત્થાપનથી ગર્ભિત રહેલો છે. અસત્યના ઉત્થાપનના દોષ ભાવથી ગર્ભિત છે રાગ. એટલે તમામ રાગ તેના પ્રતિપક્ષથી તો સહિત જ હોય છે. જે કોઈ રાગ છે તે પક્ષ રૂપ ભાવ છે, અને તે તેના પ્રતિપક્ષથી દ્વેષ સહિત ભલે પ્રગટ ન હોય તો ગર્ભિતપણે રહેલો જ છે. એવું જ કોઈ રાગ દ્વેષનું સ્વરૂપ છે. અથવા રાગ અને દ્વેષ એક સિક્કાની બે બાજુ જેવા છે, એ સાથે જ હોય છે. દુખાય ભલે એ પણ હોય છે, બંને સાથે છે. મુનિને પર્યાયમાં સમતા ભાવ પ્રગટ છે. શત્રુ મિત્રના વિકલ્પ રહિત છે. શત્રુ પ્રત્યેનો દ્વેષ, મિત્ર પ્રત્યેનો રાગ એવું પ્રગટપણે મુનિને હોતું. મારી અનુકૂળ વર્તનારાઓ છે, મને આહારદાન દેનારાઓ છે, ચાહકો છે, મારા ભક્તો છે, શિષ્યો છે મારા, એમની કલ્પના કરતા વ્યવહારે કહેવાય ભલે, પણ એ કલ્પનામાં મુનિ હતા નથી. કોઈ એમને શત્રુ છે મુનિને હોતું. જો કે એમનું વર્તન, વાણી, વલણ જે કહો તે એમ બાયમાં પણ નિર્દોષ હોય છે. એકનું ઉપ્રકુક્ષમ રસના ઢાળામાં ઢળેલું શાંત હોય છે. એ કોઈ શત્રુવાદી ઉપજવાનો તો કોઈ ત્યાં પ્રકાર છે, પણ પણ પૂર્વકર્મને વશ કોઈ દ્વેષ કરે, કોઈ પ્રતિકૂળતાનો ભાવ કરે, તેથી કોઈ પ્રતિકૂળતાનો પ્રસંગ ઉપજે શત્રુ તરીકે અગ્નિની નજરમાં એ શત્રુ તરીકે દેખાતા નથી. બહુ મોટી વાત છે. ખ્યાલ આવે કે એનો ભાવ ઉત્સર્ગ કરવાનો છે, એનો ભાવ પ્રતિકૂળતા થાય એ પ્રકારે વર્તવાનો એનો આશય છે, તો પણ મુનિને એ શત્રુ તરીકે દેખાતા નથી. એના જ કુટુંબ પરિવારના સભ્યો વંદન પૂજન અર્થે આવે. અમારા ઘરના જણ છે અને મહામુનિ છે, તેથી અમને વિશેષ રાગ છે. માને કુટુંબના સભ્યો એમ માને છે કે અમારા ઘરના સભ્ય છે અને મહામુનિ છે, તેથી અમને બહુ રાગ છે. મુનિની નજરમાં એ હવે ઘરના દેખાતા નથી. જગતના જીવો છે એના સ્વકાળ અનુસાર પ્રમી રહ્યા છે. રાગ હોય તો એના ઘરે, જેને એનો દ્વેષ હોય તો પણ એના ઘરે. પોતે એના વિકલ્પથી રહી છે, નિવૃત્ત થયેલા છે અને પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં સ્વરૂપમાં ક્ષણે ને પળે રમણતા કરી રહ્યા છે, એકાગ્રતા થઈ જાય છે. કોઈ પરપદાર્થ આશ્રિત વિકલ્પની ધારા જ લંબાતી નથી. થોડો અલ્પરાગ છે ને એને ગણતા નથી. અલ્પરાગ છે પણ આજે શત્રુ મિત્ર ની કલ્પના છે ને, એટલો તીવ્ર રાગ મુનિને નથી થતો. મંદરાગ છે પણ એમાં આવા મંદરાગમાં શું થાય છે કે પંચમહાવ્રત, સ્મૃતિ, ભક્તિ, ચૈત્ય વંદન, ભગવાનનું મંદિરમાં વંદન કરવું, પૂજા કરવી, એ વારના શત્રુ મિત્ર ની કલ્પનાના રાગ આવે, માન અપમાનના રાગ એ પ્રકાર મુનિને થતો. એની નજરમાં તો બંને આત્માઓ છે, બંને આત્માઓ સમાધાન ગુજરનું છે. કે પ્રત્યેક જીવ એના સ્વકાળ અનુસાર, એના સ્વકાળની યોગ્યતા અનુસાર પરિણમે, એમાં આમ કેમ એ પ્રશ્ન ક્યાં રહે છે? કોઈ જીવ માટે આમ કેમ એ પ્રશ્ન નથી. ત્યાં જગતનું સમાધાન છે, સમાધાન છે અને સ્થિરતા છે. એટલી સાથે જે સમાધાન છે તે સમાધાન પ્રમાણે જ એની સ્થિરતા છે. સ્થિર થઈ ગયા છે, સમાધિ ભાવમાં સ્થિર છે. તેથી મુનિને સમાધિ દશા કહેવામાં આવે છે. મુનિ દશા કહો કે સમાધિ દશા કહો, વિકલ્પના કાળમાં પણ એ સમાધાન કરવું છે એટલે સમાધિ દશા. જે વિકલ્પ ઉપયોગ તો સ્વયં પોતે નિર્વિકલ્પ સમાધિ રૂપ છે, પણ વિકલ્પના કાળમાં પણ એમને સમાધિ છે, અસમાધિ છે નહીં, ગજબ દશા છે. શત્રુ મિત્રના વિકલ્પ રહે છે, શત્રુ મિત્ર એવો વિકલ્પ એમને આવતો નથી. રાગ કરે છે તેથી અનુકૂળ વર્તે છે, તેથી એના પ્રત્યે ઠીક પણ લાગવું, પ્રતિકૂળ વર્તે છે એટલે એના પ્રત્યે અઠીક પણ લાગવું, ખ્યાલ જાય છે અને જ્ઞાતા દ્રષ્ટામાં આવી જાય છે. જેવો ખ્યાલ જાય છે એ જ કાળે જ્ઞાતા દ્રષ્ટા પણ ઉગ્રપણે વર્તે છે, એ પોતે એમાં સ્થિર છે. એનો વિકલ્પ છે કે આમ જે કાંઈ ઉત્સર્ગાદી હોય, જ્ઞાન ગોચર તો થાય છે ને, પ્રતિબિંબ તો પડે છે. સ્વીકાર સ્વરૂપમાં સમાય જાય એમ છે. એ ક્ષણમાં તો નિર્વિકલ્પ ઉપયોગ થાય છે. જેની ક્ષણે ક્ષણે નિર્વિકલ્પ દશા થાય એની બીજા ક્ષણમાં પૂર્વ ક્ષણમાં ઉત્તર સમવિકલ્પ દશા થઈ હોય, તો જેની પાછી ઉત્તર ક્ષણે પાછી નિર્વિકલ્પ દશા હોય, એ ક્ષણની સ્વવિકલ્પ દશાની પૂર્વ ઉત્તર ક્ષણ જો નિર્વિકલ્પ દશા હોય તો એની સ્વવિકલ્પ દશા કેવી હોય અનુમાન થઈ શકે એવું નથી. અને નીચે ચોથે ગુણ સ્થાને કોઈ એ ક્ષણની નિર્વિકલ્પ દશાની પહેલાના પૂર્વ ઉત્તર ક્ષણની સ્વવિકલ્પ દશાને જોવે તો પણ એને એમ થાય કે કેટલી લગ્નને કેટલી ધૂનને કેટલી પુરુષાર્થની જોર હોય છે. નિર્વિકલ્પ દશાની આગળની ક્ષણોમાં કેટલું જોર હોય છે કે પુરુષાર્થ ને પ્રયત્નનો બંબો ફાટે એમ ઉપડ્યો હોય છે ત્યારે કોઈ નિર્વિકલ્પ ઉપયોગમાં આવે છે. નીકળ્યા પછી હજી એની ધૂનમાંથી છૂટી શકતો નથી, પછી તો ઘણો આપણો પડી જાય છે. એવું તો અનંતકાળ પછીનો એક ક્ષણ આવે છે, પછી તો આપણો પડે છે નીચે. આ તો પૂર્વનો નિર્વિકલ્પ ઉપયોગ, એક ક્ષણનો સ્વવિકલ્પ, વળી બીજી ક્ષણનો નિર્વિકલ્પ. એટલી આગળ જાગૃતિ કેટલી અને સ્વરૂપ ભ્રમણતા કેટલી. તો વિકલ્પ વિચાર કરે ન કરે ત્યાં તો નિર્વિકલ્પતામાં આવે છે. એને આવા સ્થૂળ રાગ દ્વેષ ના ભાવ થવાની સ્થિતિ રહી હોતી નથી. એવા માત્ર ક્ષણ ક્ષણમાં આવતા માત્ર સંજલનના મંદ કષાયમાં વર્તતા તે ક્ષણવર્તી ભાવમાં તીવ્ર શત્રુ મિત્ર તીવ્ર અનુકૂળતા પ્રતિકૂળતા સંબંધીના ભાવ લંબાય એ સ્થિતિ જ રહી હોતી નથી. ઉગ્રતા આવી શકે સ્થિતિ જ હોતી નથી. જે કષાય અભાવ થઈ ગયો છે, મરી ગયો છે, એમાંથી ઉપજ્યો કઈ રીતે, કોઈ રીતે ઉપજી શકતો નથી. અશુભ ભાવ એટલા માટે નથી ગયો, નહીતર તો કોઈ પણ જીવને આહારનો વિકલ્પ અશુભ ભાવમાં જાય છે. મુનિને અશુભ ભાવમાં એટલા માટે નથી ગયો કે એ સંયમની રક્ષા અર્થે, એટલે સંયમના આશયથી ઉત્પન્ન થયેલો મંદ વિકલ્પ છે. કેટલો મંદ વિકલ્પ છે કે માસ ખમણના કે છ મહિનાના ઉપવાસ હોય અને આહારનો વિકલ્પ થયો હોય, રોજનો તો નહીં, તો પણ 46 દોષમાંથી કોઈ દોષ ની શંકા પડે, દોષ હોય કે ન હોય બીજી વાત છે, શંકા પડે તેનો વિકલ્પ છૂટી જાય. વિકલ્પ એનો તૂટી જાય ને છૂટી જાય, એનો રહે નહીં, એનો જન્મ ન રહે, આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય. એ વિકલ્પ મોત થઈ જાય છે. જ્યાં કોઈ દોષની શંકા પડે વિકલ્પ નગરમાં જાય ને કોઈ ઉપદ્રવ જોડે, કોલાહલ જોડે, કોઈ મરદું વગેરે પોતાને લેવીતા હોય, કોઈ પણ એવો પ્રકાર જોડે, એટલે એનો આહારનો વિકલ્પ ગમે એટલા ઉપવાસથી જંગલમાં ધ્યાનમાં હોય, આહારનો વિકલ્પ ખરાબ પાછા વળી જાય. એમાં જરા પણ ઉદ્વેગ થાય કેમ, આમ શું કેમ અંતરાય પડ્યો, આટલા આટલા દિવસો ને મહિનાઓનું જામેલું ધ્યાન અને આહારનો યોગ ન થયો, છ છતાંય પાછો અંતરાય કેમ, એ પ્રશ્ન રહેતો. કેમ કે પોતે અનાર સ્વરૂપ છે એમાં સ્થિર છે, એમાં સ્થિર છે. અનાહાર સ્વરૂપ છું હું, આત્મા અનાહાર સ્વરૂપ છું એમાં સ્થિર છે. એ સ્થિરતા છે એ ગજબ. નિર્માનતા છે, કોઈ પણ પ્રકારના રાજા મહારાજાઓ આવીને ભક્તિ પૂજા વંદન નમસ્કાર અનેક વિધ પ્રકાર કરે, તોળમ તોળ આવે, જગત આખું નંબર આવે નહીં, જાણે સામું જોતા નથી. એવી નિર્માનતા છે, અથવા માન કે જે ખાલી કલ્પના છે, પૂરી કલ્પના છે, વસ્તુતાએ કાંઈ નથી, એ કલ્પનાનો રાગ મણીને ઉપજતો નથી. આમ તો ક્રોધનો માન જાય છે, દ્વેષમાં માયાને લોભ જાય છે, રાગમાં. દેહ જાય પણ માયા થાય ને રોમમાં સિમજી ગયું છે, એટલે ભાવના લાવી છે. સૌ નીચેના સાધકોને આવી મુની દશાની ભાવના રહ્યા કરે છે, હોય જ છે, થાય જ છે, એ જ કોઈ સ્થિતિ છે. શા માટે એનું વર્ણન કરવામાં આવે છે કે પોતાની ભાવના છે એટલે એનું વર્ણન થઈ ગયું. આપણે ક્યાં મુનિ છીએ અને આપણને ક્યાં લાગુ પડે છે એવો ઊંધો વિચાર હતો. શરીરનો નાશ થાય, દેહ છૂટી જાય, એટલી હદે પ્રતિકૂળતા ઉત્પન્ન થવાનો પ્રકાર દેખાવા છતાં માયાના પરિણામ, અંદરમાં કાંઈક બહારમાં કાંઈક, એવો ફેરફારવાળા પરિણામ મુનિને ઉત્પન્ન થતા થોડો લાભ નુકસાનનો પ્રકાર દેખે કે આગું પાછું બોલાવી લે, આગું પાછું ચેષ્ટા થઈ જાય. શરીરનો અભાવ થાય, પ્રાણ છૂટી જાય, એટલો પ્રતિકૂળતાનો પ્રસંગ જોવા છતાં મુનિ સરળ 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 પડે. માયાની સામે સરળતા છે, માનની સામે નમ્રતા છે, માયાની સામે સરળતા છે. એવું એમનું પરિણમન હોય છે. સોનું હો કે તણખનું હો, બે સરખા છે. સોના અને તણખલાની કિંમતમાં મુનિને કાંઈ ફેર દેખાતો, બે રજકણના પિંડ છે, ઉદ્ગળ રજકણ છે. આ આત્માને માટે બંને સરખા પર છે, પર છે, અન્ય છે, ભિન્ન છે, અનુપાદેય છે, ઉપાદેય નથી. એ સરખી રીતે છે. આ કામની ચીજ છે ને આ નકામી ચીજ છે, એવી કલ્પના મુનિને થતી. મુનિ મંદિર બનાવતા નથી, આત્માના મંદિરમાં બિરાજમાન છે. એમને મંદિરે બનાવવું નથી, બનાવતા નથી, બનાવરાવતા નથી, પોતે બનાવતા નથી, બીજાઓ પાસે બનાવરાવતા નથી, બીજા બનાવે એને એમ કહેતા નથી કે તમે બહુ સારું કામ કરો, એવું અનુમોદન આપતા નથી. કેમ કે ત્રણેય પાપ સરખા છે, કરું કરમ ને સોનું હો કે તણખનું, બે સરખા છે. ગમે તેવા સંયોગ સૌને તરફનું જ્ઞાનનું જ્ઞે છે, બંને એક સરખા જ્ઞે છે. મે પોતે જ્ઞાન છે અને આ જ્ઞે છે. સોનાની કિંમત 2,250 રૂપિયા તોલાની છે અને આની કાંઈ કિંમત નથી, એ જીને છે, એ લબ્ધિ હોય છે. સોનું થઈ જાય ખબર હોય છે, પછી ખબર નથી હોય એમની ખબર હોય છે. જીને એની કિંમત હોતી એ લબ્ધિનો પ્રયોગ કરવાની મુનિને મુનિને વિકલ્પ આવતો નથી. મુનિનો યોગ હોય છે, લબ્ધિ ઉપજી જાય છે, જ્ઞાન પણ થાય છે, ખબર પણ પડે કે આવી લબ્ધિ છે. એ લબ્ધિ થઈ છે કે નથી થઈ, લાવ પ્રયોગ તો કરું, એ મુનિને વિકલ્પ છે. પણ એને ભક્તજનો નથી, પછી ક્યાં પ્રશ્ન છે? હું તો આવી ગયું, પહેલા આવી ગયું, શત્રુ મિત્ર ની કલ્પના મેં આવી ગઈ કે એને ભક્તજન છે નહી. કેટલાક ભક્ત છે તો બીજા ભક્ત નથી ને, એના ભક્તો ભક્ત કોઈ એને છે? આમ છે, શ્રાવક છે, સમ્યક દ્રષ્ટિ છે, પંચમ નિષ્ઠાનવર્તી છે, નિર્ધન છે, લાવ એને થોડીક લગડી બનાવી દઉં, એ જીને હતું નથી, એ પ્રકાર નથી. સનતકુમાર ચક્રવર્તી ગળક કોડ હતો, આંગળા ગુરી ગયા, મને અવયવો ગણવા માંગે, રાજકુમાર હતા ચક્રવર્તી. લબ્ધિ એ પ્રકૃતિ લગાડે તો રોગ મટી જાય, ઔષધિ ઔષધિ લેવા જવી પડે ખબર હતી. એ ઘણો રોગને મટાડવા નીકળ્યા હતા, શરીરના રોગને મટાડવા, અને જવાબ એવો દીધો છે. એ કહે છે અમારી પાસે એમાં ધન્વંતરી છે, અમે વૈદ્ય છે, દેવોના વૈદ્ય છે, દિવ્ય ઔષધિઓ છે, દિવ્ય વિદ્યા છે અમારી પાસે. તમારો શરીરનો રોગ વગર પરિશ્રમે વગર ઉપાધિએ વગર અશાતાએ મટાડી દઈએ. ભૂલી ગયો તું, ઘર ભૂલી ગયો ભાઈ, તું ઘર ભૂલી ગયો. અહીંયા કોઈ દવા કરવી છે, કરાવવી છે, કરે અને ઠીક જાણવું છે, એક વાત છે. મુનિ દવા કરતા નથી, કરે તો મુનિ પણ રહે નહીં એમ છે. પાછું મુનિને શરીરની દવા કરવાનો ભાવ આવે એમ ભૂણી પણ રહે, એટલો તીવ્ર કસાય જ વાપર. દેહાત્મ બુદ્ધિ તો ચોથા ગુણસ્થાને ગઈ છે, પણ આત્મસ્થિરતા એટલી છે કે એને શરીરના રોગ મટાડવાનો રાગ વિકલ્પ ઉપજે નહીં. પોતે મટાડે નહીં, બીજા પાસે મટાડાવે નહીં, કોઈ મટાડતો હોય તો એને ઠીક કર્યું એવું વિચારે, એ વિકલ્પ. ચાર પ્રકારના દાનમાં આહાર દાનમાં ઔષધ દાન છે, પણ એ મુનિને ખબર ન હોય એમ બે છે. ઔષધ દાન મુનિને આહારની અંદર કોઈ શ્રાવકને ખબર પડે તો ફલાણા રૂપથી મુનિના શરીરમાં અશાતાનો ઉપદ્રવ છે. મુનિ છે એટલે એને તો કોઈ આત્મરમણતા આડે વિકલ્પ છે નહીં, પણ આ રાગી છે, નીચે જે જોવે છે એ રાગી છે, એ પોતાના રાગના અર્થે મુનિને લેવા દેવા નથી. ઔષધ નાખી દે એવો પ્રકાર ભજે છે, અને એ પ્રકારના વિકલ્પને ઔષધદાનનો ભાવ શુભ ભાવ ગણવામાં આવે છે. પણ મુનિ કરે નહીં, કરાવે નહીં, કરતા ને અનુમોદે આવી તો હજી મુનિ દશા છે, નિર્ગ્રંથ દશા આવી છે સાધકમાં. આ લોકો શ્વેતાંબરમાં અરિહંત ને રોગ થયો એટલે દવા લેવા મોકલ્યો શિષ્યને, જ્યાં ફલાણા ઠેકાણે જ્યાં મારા રોગનો ઔષધ ત્યાં પડ્યું છે, મારા તેવો જ્ઞાનમાં દેખાય છે. કારક છે ને, નાના પણ તેવો જ્ઞાની હોય ને શરીરનો દવા લેવાનો રાગ હોય, બતાવવા ગયા છે કેવળ જ્ઞાન ત્યાં. મને ખબર છે ફલાણા ઠેકાણે આ દવા પડી છે, ફલાણા સ્થાપકના ઘરમાં આ ઔષધ પડ્યું છે, ત્યાંથી તું માંગેલા. પછી એ વાસણ ને ઉપલા તળિયા ચટોલું છે, ઔષધ નીચે નથી પડ્યું, કેમ કે કેવળ જ્ઞાનમાં દેખાણું છે. ઇન્દ્રિયના ઉપયોગમાં તો તળિયો હોય દેખાય, પણ ગુહણાની ઉપરના તળિયા શું દેખાય? કેવું જ્ઞાન છે એટલે દેખાણ છે એમ કહેવા ગયા છે. કેવું જ્ઞાન સાબિત કરવા ગયા છે, પણ ખબર નથી કે આવા રાગને અને કેવળ જ્ઞાનને કોઈ સંબંધ હોઈ શકે? જ્યાં સંપૂર્ણ નિર્દોષતા છે ત્યાં જ સંપૂર્ણ જ્ઞાન છે, જ્યાં સંપૂર્ણ જ્ઞાન છે ત્યાં સંપૂર્ણ દોષ રહે પણ હોવું સંભવાય છે. દોષ હોય ને જ્ઞાન, દોષ હોય ને જ્ઞાન પૂર્ણ હોય એવું કદી બની શકે? સામાન્ય બુદ્ધિનો જે વિષય છે એ પણ શાસ્ત્રના રચનારને એ વિષય સમજણમાં આવ્યો નથી. સત્કારી અને યાચના કરે મુનિ હોય ને યાચના કરે, જેને રાજાઓ ચક્રવર્તીઓ નંદન નમસ્કાર કરે એનું પદ તો ઊંચું છે. મુનિ ભગવંત છે, ભગવાનના સ્થાને છે, પંચ પરમેશ્વરમાં વિરાજમાન છે, અને એ પાછા ઉત્કૃષ્ટ સ્થાનમાં બેસીને નીચેના સ્થાનવાળા પાસે યાચના કરે કે મને આહાર આપો, મને ઔષધ આપો, મને પ્રાણ આપો, મારે એની જોતા માટે આમ કરો, એ વાત કેવી રીતે મૂકી બેસતી? અયાચક વૃત્તિ તો એની મોક્ષ માર્ગ શરૂ થયો ત્યારથી ઉત્પન્ન થાય છે. મોક્ષ માર્ગની જીવની અયાચક વૃત્તિ હોય, યાચના કરવી એની વૃત્તિમાં હોતો નથી. કેમ કે જેણે ત્રણ લોકનો નાથ અંદરમાં જોયો અને એની દિન વૃત્તિને માગે માગણ ભિખારી થાય, એ વાત કેવી રીતે તેના પરિણામો સાથે બંધ બેસતી નથી? જેટલો માનવ એટલું ઓછો છે. શું કહે છે? ગમે તેવા સંયોગ હોય, અનુકૂળતામાં ખેંચાતા નથી અને પ્રતિકૂળતામાં ખેડાતા નથી. ગમે તે પ્રકારનો સંયોગ હોય નહીં, ગાણીએ ઘાલીને પીલી નાખે તો પણ એ ખેડાતા નથી, અને દુનિયા આખીની અનુકૂળતાનો ગંધામે ખડકાઈ જાય. ત્રણ લોકની અનુકૂળતાનો મુનિને આકર્ષણ થતું કઈ ચીજ અંદરમાં જોઈ છે? જેને છ ખૂનનું રાજ ભરત આદિ ચક્રવર્તી નાકમાંથી કફ કાઢે એવી રીતે મૂકી દેતા વાર લાગતી નથી. કોઈને મહત્વ થાય છે, નાકનો મેલ છે, ડબ્બા ભરી લઈએ તો સહેજે જ એમ વજન બોજો થાય છે, ઉતરે છે, બોજો થાય છે, રાખવાનું હતું એટલે ઉલટાનો બોજો થાય છે, નાક કાઢે તો નિરાશ થાય. એને બોજો છે, છ ખંડ ની સંપત્તિ એને બોજો છે, બોજો છે, અરવિંદ મૂકી દે છે એમાં. આ મારું છે ને છોડવું પડે છે એવી પ્રકાર છે. મારું તો પહેલેથી દેખાણું નથી. ભરત ચક્રવર્તી નો દ્રષ્ટાંત બહુ જબરદસ્ત. રાજમાં રહ્યા રહ્યા એને કેટલી અંતર્દ્રઢતા થઈ છે, અંતર સ્થિરતા થઈ છે કે મુનિ પણ અંગીકાર કર્યો સાતમા ગુણસ્થાને આવ્યા કે સુધી શ્રેણી માંડી ચોખ્ખું ગુણસ્થાન બાદ કરી નાખે. પગથિયા ચડતા ચડતા એને બે ખારે કોઈ છલમ મારીને બે ચાર પગથિયા ચડી જાય છે, વચ્ચેના પગથિયાને સ્પર્શે નહીં. સીધું કેવળ જ્ઞાન ગ્રસ્ત દિશામાં તૈયારી થઈ ગઈ તે અંદર ઘૂંટાય ઘૂંટાય ઘૂંટાય. પંચ મહાવ્રત ના વ્યવહાર ચારિત્ર પાળવા પડ્યા નથી એમ સુધી એ અવસર જ ન રહ્યો. લડ્યા ત્યારે બાહુબલી ગયા અને લડ્યા પછી જે તૈયારી થઈને ફર્યા તે ફર્યા છૂટતા વ્યાજ જાણે એ સાથે પૂર્ણ દેખા લઈ ગયા. એ છે કે ગમે તેવા સંયોગ હોય અનુકૂળતામાં આકર્ષણ થવું એ જ્ઞાન દશામાં બનતું નથી. પ્રતિકૂળતામાં ખેદ થવો કોઈ પણ પ્રકારનો, પ્રતિકૂળતામાં અણગમો થવો એવું પણ બનતું નથી કોઈ પણ પ્રકારનો. એક ઝાટકે કોઈ શરીરનો વાઢનાર મળે, માથાનો વાઢનાર મળે કે ધીમું 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 દુઃખ આપીને રીબાવી રીબાવીને મારનાર મળે એ છેદા કામ. રાણી રાજાએ ગળામાં મરેલો સર્પ નાખ્યો, કીડીયું થઈ ગયું, હજારો કીડીઓ ફરત કલર પડે, જંગલી કીડી મૂકી થાય છે. રોમે રોમે ચટકા ભરે પણ મને આનંદના ફુવારામાં નાય છે. સ્થિતિ એવી છે કે જ્યાં ભીન પડે છે ત્યાં અસ્તિત્વ નથી. શરીરાદિમાં એનું અસ્તિત્વ નથી, અશાતાના વેદનમાં એના જ્ઞાયક ભાવનું અસ્તિત્વ નથી. જ્યાં અસ્તિત્વ છે ત્યાં વેદન એટલું ઉગ્ર છે કે કોઈનું ગમે તે પ્રકારની અસહ્ય વેદના જ્ઞાનના માત્ર જ્ઞેય કરી છે, પોતાના અભાવ પણ એ જોવે છે, એમાં પોતાનો સદભાવ વેદાતો પછી ખલાસ. એને કોઈ તકલીફ નથી, કોઈ પીડા નથી, કોઈ ઉપાધિ નથી, કોઈ વ્યાધિ નથી, કાંઈ દેખાતું નથી. જેમ કોઈ બીજાની પીડા જોવે તો એની દુઃખી થાય, આને તો કાંઈ નથી, એટલું નથી. બીજાને ઘણા ઘણો પીડાવાની જોડો તો માણસ દુઃખી થાય, એટલું એને એના શરીરની પીડામાં નથી. ભીન પડી ગયા, ઉપયોગ છૂટો પડ્યો એટલે જાણે કાંઈ જ નથી એવી પરિસ્થિતિ. અભ્યાસ છે સહેલું છે, સહજ છે, અણ અભ્યાસ છે, અભ્યાસ નથી ને એ પ્રકારનો, એટલે જીવને અઘરું અઘરું લાગે છે. અભ્યાસ એ બધું સહેલું છે. એક એકડો હજાર વાર ભૂખતા માંડ આવડ્યો તો એનું તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ને કોસ્ટિંગ એકાઉન્ટ કરે છે કે નહીં. આ તો કરોડોના ચાલતા હોય કારખાના ને હિસાબો એનું ફટાફટ કોસ્ટિંગ કાઢે છે કે નહીં એની પદ્ધતિ. રોકડો ઘૂંટતા હજાર વખત ઘૂંટો ત્યારે માંડ માંડ આવડતો હતો. અભ્યાસ એ બધું છે, તીવ્ર વેદના ના ક્ષણ ને ભૂલાવા માટે ઉપયોગ ને બીજો વિષય આપી દે બને છે કે ઉપયોગ ખીચો તો કઈ નથી, ઉપયોગ એના ઉપર રહે છે તો એને મને થાય છે એની પીડા, તો ઉપયોગ જાય છે એની એ નથી. ખરેખર તો ઉપયોગ તો જાય છે, ખ્યાલ આવી જાય છે, પ્રતિકૂળતાનો ઉપસર્ગ આવે છે તો ખબર નથી પડતી, ખબર તો હોય આમ થયું, પણ એ એમાં મને થયું એ વાત છે મને એમ છે. મારો કાપો માં એટલું જોર હોય કે એના અંગ ઉપાંગ છેદાતા હોય ભેદાતા હોય, માથું પડી ગયું હોય ને ધડ લીધા હોય એવા નથી પસંદ. હવે એ તો દેશ ને વશ છે, પોતાના દેશ નો રાગ છે, દુશ્મન ઉપર નો દ્વેષ છે. રાગ દ્વેષ ના આધારે પણ પ્રાણાંત પર્યંત ની વેદના ગૌણ થઈ શકતી હોય તો પરમાત્મા સ્વરૂપની લીનતાના વેદનમાં કોઈ પણ વેદના ગૌણ થાય તો એ તો સહેજ થવા યોગ છે, એમાં કોઈ મોટી વાત છે સીધું ગણિત છે. જેમ જેમ આગળ વધે તેમ તેમ સમરસતા વધારે પ્રગટ થતો બંને દિશામાં, જેમ જેમ નિર્જરા શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, મોક્ષમાં વિશેષ વિશેષ મોક્ષ માર્ગમાં આગળ વધતા જાય છે, તેમ તેમનો વિતરાગ ભાવ, સમરસ ભાવ એટલે વિતરાગ ભાવ વધારે ને વધારે પ્રગટ થતો જાય છે, ઉગ્રતા વાળો પ્રગટ થતો જાય છે. એવા મુનિરાજનો અહીંયા મહિમા કરવામાં સંસારની અનેક અભિલાષારૂપ ક્ષુધાથી દુઃખી મુસાફર મુસાફર રખડે છે ને, ગરીબમાં ક્યાં ઉપજે છે, ગરીબમાં ક્યાં ઉપજે છે. એ સંસારની અનેક અભિલાષારૂપ ક્ષુધા છે, જેમ ભૂખ છે ખોરાક ને માગે છે, એમ અનેક પ્રકારના બાહ્ય પદાર્થોની અભિલાષા જેને વર્તે છે એવા જગતના પ્રાણીને આ સંબોધન છે કે હે રખડતા રઝળતા જીવ, મુસાફર એટલે રઝળતો જીવ છે, જેની ક્ષુધા એટલી છે કે ત્રણ લોકની સામગ્રી એને જો દેવામાં આવે તો સ્વાહા થઈ જાય, જાણે કાંઈ આવ્યું નથી. એની ક્ષુધા એટલી છે કે ત્રણ લોકની સામગ્રી એને જો આપવામાં આવે તો એને કાંઈ દેખાય નહીં, એવી અભિલાષામાં રહેલા અને અભિલાષાથી દુઃખી થયેલા જીવને એને દુઃખ છે, દુઃખ દુઃખ ને દુઃખ છે, તારે કોણ દુઃખ છે. એવા હે મુસાફર, તું વિષયોમાં શા માટે ધાવા નાખે છે, તું પર વિષયમાં જે કાંઈ પર વિષયની પ્રાપ્તિ માટેના પ્રયત્નમાં છો એનું પ્રયત્નવંત છો, એ પ્રયત્નને અહીંયા જાવા કહેવામાં આવ્યા છે. કેમ કે તેથી કાંઈ તારા આત્મામાં કાંઈ આવવાનું નથી ને કાંઈ આવતું પણ નથી. એ ફોગટ છે એમ કેવું છે, દાવા નાખે છે એટલે ફોગટ છે. ત્યાં તારી ભૂખ ભાંગે હું નથી ઘણી ભૂખ લાગી હોય ને ભૂખ ના દુઃખ માં ઊંઘી ગયો હોય, આહાર ના વિચાર માં ઊંઘી ગયો હોય, ભોજન ના વિચાર માં ઊંઘી ગયો હોય, ઘણો વિપત્તિ સપનું આવે. ભૂખ તો બહુ લાગી હતી પણ એવી ગરમા ગરમ સુખડી મળી કે પેટ ભરીને ખાધી. હા હા, એટલી ખાધી, એટલી ખાધી, પેટ ભરીને ખાધી. સ્મૃતિ કોઠે દીવા થાય એમ કે છે, પણ જાગે ત્યાં પેટ ખાલી. ત્યાં એક રજકણ એને મળ્યો નહોતો. ગમે તે પ્રકારના સંયોગ થઈ જાઓ એનાથી આ જીવની ક્ષુધા પર પદાર્થની ભૂખની ક્ષુધા છે એ ભાંગે હું કરો. એમાં કાંઈ તૃપ્તિ થાય હું નથી. ક્ષુધા એટલા માટે ક્ષુધા થાય, આહાર લઈએ અને શાંતિ થાય. હાશ, હવે મને શાંતિ છે. જાણે આખી દુનિયા ખાઈ લીધું, એને ખાધું એટલે જાણે આખી દુનિયા ખાઈ લીધું. કોણ ભૂખો છે એનો વિચારવાનો ત્યાં અવકાશ હતો નથી. કહે છે કે એ તૃપ્તિ જગતના તમામ પદાર્થો મળી જાય તો પણ એ તૃપ્તિ કોઈ રીતે જીવને થાય હું નથી. કેમ કે પર પદાર્થ માંથી કાંઈ પણ જીવમાં આવતું નથી. વસ્તુતા એમ છે, એ વસ્તુનું સ્વરૂપ છે કે કોઈ પર પદાર્થ માંથી કાંઈ પણ દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી કે એની કોઈ અસરથી જીવમાં કાંઈ આવી શકતું નથી કે જેને લઈને એને શાંતિ થાય. હવે એને મેળવવા માટે તો એ સંયોગ પ્રત્યેના પરિણામ ઉગ્રપણે કર્યા છે. ઘણા ઉગ્રપણે પરિણામ કરવા છતાં કાંઈ આવ્યું નહીં એટલે અતૃપ્તિ વધે છે. તૃપ્તિ તો થતી નથી પણ અતૃપ્તિ વધે છે. જેમ અગ્નિમાં ઘી નાખતા અગ્નિ વધારે પ્રજ્વલિત થાય છે, એમ પર પદાર્થની અભિલાષા અને સંયોગોમાં પરિણામ માત્રથી તે સંયોગોની પ્રત્યેની વૃત્તિ વધારે પ્રજ્વલિત ઉગ્ર થાય છે. એમાં ક્યાંય તૃપ્તિ થતી નથી. તેથી એ પ્રયત્ન તો તું છોડી દે એમ કેવું છે. એ બાજુથી તું પાછો વળ, કેમ કે ત્યાં કોઈ ફળીભૂત થવાનો પ્રસંગ છે નહીં, અવસર કોઈ છે નહીં. એનો અર્થ એમ થયો કે પૂર્વ કર્મ અનુસાર જે કાંઈ સંયોગો હોય તે સંયોગોથી વિશેષ વિશેષ મેળવવા અર્થે જીવ પોતાના પ્રયત્ને અને શક્તિને ખર્ચે છે અને સમયને ખર્ચે છે. એમાં એનો વર્તમાન પુરુષાર્થ કરવાનો કિંમતી સમય અને શક્તિ વેડફાઈ જાય. જે કાંઈ છે એ પૂર્વ કર્મ અનુસાર હૃદયના ક્રમમાં આવવાનું છે, અને આવે કે ન આવે એથી કાંઈ તારા આત્મામાં આવવું ના આવવાનો પ્રશ્ન રહેતો. અંદર અમૃત ફળનું ચૈતન્ય વૃક્ષ પડેલું છે. અમૃત ફળ નથી આત્મા, અમૃત ફળનું વૃક્ષ છે આત્મા. કે જેમાંથી અમૃત ફળ પાયકા જ કરે, પાયકા જ કરે ને પાયકા જ કરે. સચોડી નાળીએ રહી છે એમ કે આ તો અમૃતની સચોડી નાળીએ રહી છે. આત્મા છે તો અમૃતની સચોડી એટલે આખી નાળીએ રહી છે. એમાંથી એક વખત પણ તારે તૃષ્ણા ઉતારવી છે ને એમ કે છે. તારી જે ઈચ્છા છે એ તૃષ્ણા છે અને તું વિષયોની પાછળ ઝાંઝવાના જળની જેમ જેમ પાછળ મૃગ દોડે એવી રીતે અનંતકાળથી દોડી રહ્યો છે. તારી તૃષ્ણા છુપાતી નથી. તૃષ્ણાવાનને નાળિયેરનું મીઠું પાણી મળે, ઘટક ઘટક પીએ. આની તો કહે છે કે અમૃત રસની આખી નાળીઓ રહી છે. અંદર અમૃત ફળોનું ચૈતન્ય વૃક્ષ પડ્યું છે, તેને જો તો અનેક જાતના મધુર ફળ અને રસ તને મળશે. કેટલા અનંત અનંત ગુણો છે, અનંત અનંત ગુણોની અવસ્થાઓ છે જે પૂર્ણ કેવળ જ્ઞાનમાં માત્ર જણાય છે. નીચે તો એનું જ્ઞાન વેદથી જ્ઞાને થતું નથી એવા એવા ગુણ પડ્યા છે. અંદરમાં વેદથી જ્ઞાન નથી થતું, વેદથી થઈ જાય છે. પાછું ગુણ જ્ઞાન તો જુઓ, ભેદથી એના કેવા કેવા ગુણ છે એનું જ્ઞાન નથી થતું, અભેદથી થઈ જાય છે. અરે અનંત અનંત દિવ્ય ગુણો અનેક પ્રકારના પીડ્યા છે. બીજું અનેક જાતના મધુર ફળ અને રસને મળશે. કેવા કેવા એ ભલે જ્ઞાનમાં ચોખા ન થાય પણ છે ખરા, એ જ્ઞાનમાં આવી જાય. તું તૃપ્ત તૃપ્ત થઈશ કે જેનાથી તું તૃપ્ત તૃપ્ત થઈશ, પછી કોઈ એવી તૃષા બાકી નહીં રહે. અહીંયા ચોથા ગુણ સ્થાને અભેદપણે અનંત ગુણ નો આત્મા આવે છે. અનંત ગુણમય આત્મા છે ને એ જ્યાં અભેદપણે અનુભવમાં આવે છે, પોતાનું સ્વરૂપ છે એવો વેદનથી જ્યાં નિશ્ચય થઈ જાય છે, વર્તે છે, ત્યાં ઈચ્છા રહેતી નથી. બીજાની ઈચ્છા પુણ્યની ઈચ્છાનો પ્રશ્ન રહેતો. જે મોક્ષ પાસે પુણ્યના પરિણામ અને એના ફળ તો ઉકળા જેવા છે, જેને મોક્ષની ઈચ્છા રહેતી નથી એને પુણ્યની ઈચ્છા રહે છે એ કહેવાની જરૂર છે. પછી એને દીનતા રહે છે, બીજાની દીનતા રહે છે. કોઈ વાત અનુભૂતો ભવિષ્યથી કોઈને થાય નહીં ને કોઈને થશે નહીં. અંદરમાં આખે આખું સીધ પદ પોતાનું જોવે જોવે ત્યારે પ્રાપ્ત કર્યું એમ કહેવાય છે. તો હતું જ તે અને પછી એને જે પર પદાર્થમાં સુખ દુઃખનો ગંધ નથી, સુખે નથી ને સુખે વેદનાના પરમાણુ છે પ્રકૃતિને એમ વેદના તો દુઃખ છે ને, સાતામાં સુખ અને અસાતામાં દુઃખ એવો પ્રકૃતિ રસ છે કે નહીં. પણ એ ક્યાં તારો છે એમ કે છે. એ તો જળ છે, જળનો રસ જળમાં છે, જળનો પર્યાય જળમાં છે. તારું સુખ કે તારું દુઃખ સાતા અસાતામાં નથી. પણ ચૈતન્ય રસને અનુભવ્યો નથી એટલે એને જળ રસ સાતાનો એને આત્માનો દેખાય છે અને અસાતાનો પણ એને આત્માનો દેખાય છે. બે રસની ભિન્નતાનું એને જ્ઞાન નથી, તેથી પોતાના સ્વ ચૈતન્ય રસને ભૂલી લો, પર રસને જ એકાંતે જોવે. ભાવના એ બહુ છે. મોક્ષની ઈચ્છા નથી કેમ કે જે પોતે પોતા સ્વરૂપે હોય એમાં ઈચ્છા ક્યારે થાય? ન હોય તો ઈચ્છા થાય. અપ્રાપ્તિ છે ત્યાં ઈચ્છા નો સદભાવ છે, અપ્રાપ્તિમાં મેળવવાનો સદભાવ છે. પણ જ્યાં પોતે પોતાથી અભેદ છે ત્યાં એને ઈચ્છાનું ઉત્પન્ન થવું એવું કેમ બને? તેવું બનતું નથી. નિર્દોષ નિર્ભય નિરાલંબન આત્મા નિર્ભંગ છે. નો 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 હિમ એલિબ્રેશન છે. અહીં આ ગાથામાં ખરેખર શુદ્ધાત્મા અને સમસ્ત વિભાવનો અભાવ છે. એ ગાથાનો બતાવ્યું છે. એમાં નિર્મમ નિર્મમ શબ્દનો નિર્મમની વ્યાખ્યા કરી છે. શરીર છે, વિચાર અભાવ છે, સહજ પરમ વિતરાક, સહજ નિશ્ચય, સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, તેનાથી નિર્મંડ છે. નિર્મંડનું વિશેષણ કરે છે. નિર્દંડ છે, નિર્દંડ છે, નિર્મળ છે, પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત મોહરાગનો અભાવ હોવાથી આમ આત્મા નિર્મળ છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત મોહરાગ દિવસનો મોક્ષની પ્રાપ્તિ છે એ પ્રશસ્ત રાગ છે. મને મોક્ષ હો, મને નિર્દશા હો, મને મોક્ષની પ્રાપ્તિ હો એ પ્રશસ્ત રાગ છે. પણ એ પ્રશસ્ત રાગનો આત્મામાં અભાવ છે. પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત મોહ રાગ અને દ્વેષ ત્રણેયનો અભાવ હોવાથી આત્મા નિર્મળ છે. વાંછા શબ્દ છે, ઈચ્છા થાય છે ને, ઈચ્છાને વાંછા કરવામાં આવે તો ખરેખર શું છે કે એમાં ચુમ્માલીસમાં છે વાંછા શબ્દ બીજો છે. શુદ્ધ નિશ્ચયથી નિષ્કામ શબ્દ લેવો છે. કામ એટલે ઈચ્છા, વાંછા. શુદ્ધ નિશ્ચયથી નિજ પરમ તત્વની પણ વાંછા નહીં હોવાથી આત્મા નિષ્કામ. શુદ્ધ નિશ્ચયથી પોતાના પરમ તત્વની, નિજ પરમ તત્વ એટલે પોતાના પરમ તત્વની વાંછા નહીં હોવાથી, ઈચ્છા નહીં હોવાથી. કેમ કે વાંછાનો સદભાવ તો બીજાની સાથે સંબંધ ધરાવે છે. નિજ અભેદ તત્વમાં વાંછાનો અભાવ છે, વાંછા વાંછાનો અવકાશ છે. જે પોતે પોતાથી અભેદ છે એની વાંછા કેમ થાય એમ એમ કેમ છે? એટલે વાંછાનો એમાં સદભાવ છે એ વાત લીધી છે. 44 માં લીધી છે. અરે મોક્ષ થી અનંત ગુણ સ્વરૂપ છે. મોક્ષ તો એક સમયની પર્યાય છે સર્વ ગુણોની શુદ્ધ. એનાથી પ્રત્યેક ગુણ એક સમયની પૂર્ણ શુદ્ધ પર્યાયથી અનંત ગુણ સ્વરૂપ છે. અનંત એટલે કેટલું? કે લાખ કરોડ ને અબજથી વધારે. અનંત જેનો કોઈ રેશિયો લાગે નહીં, ગણિત થી રેશિયો ન લાગે, ગણિત થી પાર જવું પડે. પછી એને એ અનંતમાં ભાગની ચીજની વાંછા એ વાત ક્યાં રહી છે? કેવું કઈ રીતે એ રીતે છે વાત. તો બહુ બહુ તો માણસને મુનિના આશ્રયે જગતના વૈભવની દેવલોકની ઇન્દ્રપદની તમામ સંપત્તિની તમામ પ્રકારના માનની બધી ઈચ્છાઓ થાય. એ તો બધા કહે છે કે પુણ્ય એટલે વિસ્તારના ઢગલા છે, જ્ઞાન ત્યાંથી નાખી દીધું. પણ અહીં તો કહે છે કે પરમ પવિત્ર એવી જે મોક્ષ દશા, શુદ્ધ દશા, નિર્દોષ દશા, અનંત ગુણમય દશા, એનાથી પણ જો તું અનંત ગુણમય છો એમ તને ચોથા ગુણ સ્થાને પ્રથમ સમ્યક દર્શનમાં જણાય, તો પછી હવે એની ઈચ્છા એ વાત ક્યાં ઉભી રહી છે? અનંતમાં ભાગની ચીજની ઈચ્છાની ક્યાં વાત રહેશે? તો સમ્યક દ્રષ્ટિને એની ઈચ્છા હતી, એનું નામ સમ્યક દ્રષ્ટિ. પછી બીજી ધૂળની ઈચ્છાનો પ્રશ્ન રહેતો દુઃખદાયક શું છે? અલૌકિક ચૈતન્ય છે.